માં ગાથા 26થી જે આપણે પ્રારંભ કર્યો છે, સ્તુતિનું પ્રકરણ છે. દેહ અને આત્મા ભિન્ન ભિન્ન છે. પ્રતિબુદ્ધજી સ્તુતિના આધારે, વ્યવહાર સ્તુતિના આધારે દેહ અને આત્મા એક છે એવું માને છે, તો આચાર્ય દેવ એને કહે છે કે તું નય વિભાગને જાણતો નથી. ગાથાનો પાઠ કરીશું આપણે 26થી. જો જીવ હોય ન દેહ તો આચાર્ય તીર્થંકર તણી. જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન. જીવથી જુદા ઉદગલમય આ દેહને સ્તવિને મુનિ. પણ નિશ્ચય નથી યોગ્ય એ નહીં દે વરણન કરે નગરી તણુ નહીં થાય વરણન ગોપનુ. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. જીત મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને. જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે. ગાથા 31 છે, એમાં આત્મા જીતેન્દ્રિય જીન કઈ રીતે થાય છે, તો આચાર્ય દેવ કહે છે કે ગે ગાયક શંકર દોષના પરિહાર પૂર્વક જીતેન્દ્રિય જીન થાય છે. એટલે કે ગે એટલે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષય, એ તો છે ગે. એનાથી એ ઇન્દ્રિયોથી ભિન્ન અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી પોતાના આત્માને જે અંતર્મુખ ઉપયોગ દ્વારા અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ જે અંદરમાં અંતરંગમાં પ્રગટ વિદ્યમાન છે એની અનુભૂતિ દ્વારા જે જીવો આ દ્રવ્ય ઇન્દ્રિય ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયોને પોતાથી ભિન્ન જાણે છે એવા જીવોને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે છે. એટલે કે એવા જીવોએ ઇન્દ્રિયોને જીતી છે એટલે એ કોઈ જ્ઞાનનું કારણ નથી. આ જીવ એને જ્ઞાનનું કારણ માને છે પણ એ કહે છે ન તો દ્રવ્ય ઇન્દ્રિયો જ્ઞાનનું કારણ છે ન ભાવેન્દ્રિયો જ્ઞાનનું કારણ છે ન ભાવેન્દ્રિયના વિષય જ્ઞાનનું કારણ છે. જ્ઞાનનું કારણ તો અંદરમાં પોતાનો અહેતુક એવો જે જ્ઞાન સ્વભાવ છે જે અસાધારણ જ્ઞાન સ્વભાવ છે એને કારણપણે ગ્રહેવાથી જીવને ખ્યાલમાં આવે છે કે જાણવાનો તો આત્માનો સ્વભાવ છે. એ આત્માનો જાણવાનો સ્વભાવ છે અકારણ છે સહેજ છે એ જાણવાના સ્વભાવનું બીજું કોઈ કારણ છે એવું નથી. આત્મામાં એક અકાર્ય કારણત્વ નામની શક્તિ છે 47 શક્તિમાં આવે છે. એમાં જે 31મી ગાથામાં દ્રવ્યેન્દ્રિયોથી ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયથી ભિન્ન પોતાનો જે જ્ઞાન સ્વભાવ છે એની પ્રતીતિ એનું જ્ઞાન કરવાની વાત છે. એમાં પહેલા નંબરમાં બોલમાં દ્રવ્યેન્દ્રિયોથી ભિન્નતાની વાત કરી. એ જે દ્રવ્યેન્દ્રિય છે એ શરીર પરિણામને પ્રાપ્ત છે. શું કહ્યું? આ ચશ્મા જે છે એ શરીર પરિણામને પ્રાપ્ત નથી. સમજાય છે? એ પુદગલ પરિણામને પ્રાપ્ત છે એ બરાબર છે, પણ આંખ નાક કાન જીભ વગેરે જે ઇન્દ્રિયો છે એ શરીર પરિણામને પ્રાપ્ત છે. અને શરીર પણ યદ્યપિ પુદગલ છે તો એ પણ પુદગલ પરિણામને પ્રાપ્ત છે. તો આ જીવ એમ સમજે છે કે જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. ભૂલની વાત કરી હતી ને, એક તો એમ માને છે કે આ જડ ઇન્દ્રિયો મારી છે. આ ઇન્દ્રિયો કોની છે? આંખ કાન જીભ વગેરે કોના છે? મારા છે. એક ભૂલ, પહેલી ભૂલ શું છે? એ મારા છે, એ ભૂલ એક. અને બીજા નંબરમાં ભૂલ એની એ થઈ કે એનાથી જાણવું થાય છે. સમજી ગયા? બે ભૂલ થઈ ને. જેમ જોવું કે આ મકાન મારું છે પણ એમાં જ્ઞાન છે એવું માને છે, આ પૈસા મારા છે હું તો માન્યું, તો એક તો ભૂલ થઈ. પણ પૈસામાં જ્ઞાન છે એવું માન્યું એને કે ના? બરાબર છે. પણ આંખમાં તો શું ગડબડ કરી એને, આંખ મારી છે એવું પણ માન્યું અને જ્ઞાન શેનાથી થાય છે? આંખથી થાય છે. કાન મારા છે એમ માન્યું અને બીજી ભૂલ એમ માની કે જ્ઞાન શેનાથી થાય છે? કાનથી. તો કાલે વાત થઈ હતી ને, જો આંખથી જ્ઞાન થાય તો આંખ જ જ્ઞાયક થઈ ગયું, પછી કાનથી જ્ઞાન થાય તો કાનનું નામ જ જ્ઞાયક થઈ ગયું, પછી જ્ઞાયક કોઈ જુદો રહ્યો નહીં. એટલે અહીંયા કહે છે, બહુ સરસ વાત કરી કે એ દ્રવ્ય ઇન્દ્રિયોને કઈ રીતે જીતાય છે. દ્રવ્ય ઇન્દ્રિયને જીતવા માટે દ્રવ્ય ઇન્દ્રિયમાં કાંઈ કરવાનું નથી, પણ અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ જે ચૈતન્ય સ્વભાવ છે, લખ્યું ને જો ચોથી પાંચમી લાઈનમાં છે ને, કે એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ, ક્યાં છે આ જ્ઞાયક ભાવ? અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, જોયું બળ શેનું? કયું બળ? જોર કયું? હા, કે અતિ સૂક્ષ્મ જે ચૈતન્ય સ્વભાવ છે એના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી, એટલે એ આ આંખ નાક કાન વગેરે છે એને પોતાનાથી જુદા જાણ્યા, એ દ્રવ્ય ઇન્દ્રિયનું જીતું થયું. આ પહેલી વાત, દ્રવ્ય ઇન્દ્રિયના જીતવાની વાત. હવે બીજો બોલ એનાથી સૂક્ષ્મ છે ભાવિન્દ્રિયનો. હજુ હવે શું કહે છે? જુદા 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 પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, ભાવેન્દ્રિયનું વ્યાખ્યા કરી, ભાવેન્દ્રિય કોને કે એવી ભાવેન્દ્રિયોને જીતાય છે કઈ રીતે? કે પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી, એ ભાવેન્દ્રિયનું જીતું થયું. તો શું કહે છે? જો જે ભાવેન્દ્રિયની વાત લખી ને ત્યાં લખી ખંડ ખંડ શબ્દ આવ્યો, જુદા જુદા પોત પોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, અને સામે એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણ આવડે. બેને અલગ અલગ બતાવ્યા કે પોતાનો જે ગાયક ભાવ છે એને અખંડ શબ્દ વાપર્યો ત્યાં આગળ, અખંડ પ્રતીતિમાં આવતો એક ચૈતન્ય સ્વભાવ. અને ઉપર ભાવેન્દ્રિયમાં લખ્યું કે જુદા જુદા પોત પોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે. તો શું કહે છે? સમજો જરા વાતને ધ્યાનથી, કે જુદા જુદા પોત પોતાના વિષયોમાં, એટલે સ્પર્શન ઇન્દ્રિયનો વિષય છે, રસના ઇન્દ્રિયનો વિષય છે, ગ્રાણેન્દ્રિયનો વિષય, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય, કર્ણ ઇન્દ્રિયનો વિષય, એ પાંચેય ઇન્દ્રિયના વિષય અલગ અલગ છે ને. સ્પર્શન ઇન્દ્રિયનો વિષય શું છે? ચાખવું. રસના ઇન્દ્રિયનો વિષય, એ સ્પર્શન ઇન્દ્રિયનો વિષય સ્પર્શન, સ્પર્શન હલકું ભારે વગેરે. રસના ઇન્દ્રિયનો વિષય ચાખવાનું. ગ્રાણ ઇન્દ્રિયનો વિષય સૂંઘવું. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય દેખવું. કર્ણ ઇન્દ્રિયનો વિષય સાંભળવું. તો એ કહે છે કે જુદા જુદા પોત પોતાના વિષયનો વ્યાપાર, મને ચક્ષુ ઇન્દ્રિયનો વિષય દેખવાનો છે, સૂંઘવાનો કે ચાખવાનો વિષય ચક્ષુ ઇન્દ્રિયનો નથી, સમજાય છે? કર્ણ ઇન્દ્રિયનો વિષય શું છે? સાંભળવાનો. દેખવાનો, સૂંઘવાનો કે ચાખવાનો વિષય કર્ણ ઇન્દ્રિયનો નથી. દરેક ઇન્દ્રિયનો વિષય શું છે? અલગ અલગ છે, અલગ અલગ વિષય છે. તો શું કહે છે? બરાબર ધ્યાનથી સમજતા જજો એક એક વાતને. જુદા જુદા પોત પોતાના વિષયોમાં, દરેકનો ડિપાર્ટમેન્ટ કેવો છે? અલગ અલગ છે. હોય છે ને તમારા મિનિસ્ટ્રીમાં ભાઈ પેલા ડિપાર્ટમેન્ટનું કામ કે ભાઈ બાજુમાં જ હોય પણ કહે છે કે ભાઈ એ ટેબલ બાજુમાં છે પણ એ કામ અમારા ડિપાર્ટમેન્ટ નથી. પછી સામે છે કે એ કામ અમારા ડિપાર્ટમેન્ટ, એમાં આ કહે છે કે આ ઇન્દ્રિયો છે દરેકનો ડિપાર્ટમેન્ટ શું છે? અલગ અલગ છે. એકનો ચાખવાનો, બીજાનો સૂંઘવાનો, ત્રીજાનો દેખવાનો, ચોથાનો સ્પર્શવાનો, દરેકનો ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. બરાબર? જુદા જુદા પોત પોતાનો વિષય, દરેકનો પાછો નક્કી વિષય છે. જુદા જુદા પોત પોતાના વિષયોમાં વ્યાપારપણાથી, વ્યાપાર, વ્યાપાર એટલે આવે છે પાઠમાં જીવના જ્ઞાન દર્શનના વ્યાપારને ઉપયોગ કહે છે. જ્ઞાન દર્શનના વ્યાપારને શું કહે છે? ઉપયોગ કહેવામાં આવે છે. સજીકાંતભાઈ, તમારે શેનો વ્યાપાર છે? શેનો વ્યાપાર છે બોલો હવે. હા, કોઈ કે અમારે કાપડનો વ્યાપાર છે, કોઈ કે અમારે તેલનો વ્યાપાર છે, કોઈ કે અમારે ગોળનો વ્યાપાર છે, કોઈ કે અમારે બીજી ચીજ વસ્તુનો વ્યાપાર છે. તો એ નહીં, અહીંયા કહે છે કે વ્યાપાર શેનો છે? જ્ઞાન દર્શનનો વ્યાપાર છે. અને એક આપણે પૂજામાં બોલીએ છીએ, દિન રાત શુભાશુભ ભાવો મેં મેરા વ્યાપાર ચલા કરતા. બહારનો વ્યાપાર તો કોઈ કરી શકતું જ નથી ભાઈ. એ તો મફતમાં માને છે કે એમાં કપડાંનો વ્યાપાર કરીએ છીએ ને, તેલનો વ્યાપાર કરીએ છીએ ને, મોબાઈલનો વ્યાપાર કરીએ છીએ ને. હા, એ બધા માન્યતા છે કે અમે એનો વ્યાપાર, વાસ્તવમાં તો મમતાનો વ્યાપાર કરે છે. અને અંદરમાં આવા જુઓ કે નહીં, એટલે દિન રાત શુભાશુભ ભાવો મેં, શુભ અને અશુભમાં વ્યાપાર ચાલે છે જીવનો. અને હવે કહે છે કે એ તો દોષની વાત કરી કે શુભ અશુભ વ્યાપાર, લક્ષણના તરફથી કહેવામાં આવે તો જીવનો જ્ઞાન દર્શનનો વ્યાપાર છે. હવે જુઓ જરાક, બહુ સરસ વાત છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, એટલે શું? અહીંયા એ કહે છે, ધ્યાનથી સમજો હવે, આ વાત ભાવેન્દ્રિયની ચાલે છે, દ્રવ્ય ઇન્દ્રિયની વાત નથી ચાલતી. હવે વાત ચાલે છે ભાવેન્દ્રિયની. તો એ કહે છે કે આ જે આ પાંચ દ્રવ્ય ઇન્દ્રિય છે ને, અને એક દ્રવ્ય મન છે, સૂક્ષ્મજી છે, તો એ ઇન્દ્રિયોનું અવલંબન છે, ઇન્દ્રિયોનું નિમિત્ત. એના નિમિત્તે જે જ્ઞાનનો વ્યાપાર થાય છે, બીજી રીતે કહું તો જે જ્ઞાનના વ્યાપારમાં, જાણવાના વ્યાપારમાં ઇન્દ્રિયો નિમિત્ત છે, એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. આટલું પહેલાં બરાબર સમજી લો જરા ધ્યાનથી. ફરીથી, જે આ જાણવાનો વ્યાપાર થઈ રહ્યો છે રમેશભાઈ, જાણવાનો વ્યાપાર થઈ રહ્યો છે, જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ, તો જે જાણવાનો વ્યાપાર થઈ રહ્યો છે, પણ એ જે જાણવાનો વ્યાપાર થઈ રહ્યો છે, એ વ્યાપારમાં ઇન્દ્રિયોનું અવલંબન હોય, આ આંખ નાક કાન, એટલે એમ કહું એને કે ઇન્દ્રિયોના અવલંબને જે જાણવાનો વ્યાપાર થાય છે. શું કહ્યું પ્રફુલભાઈ? ખ્યાલ આવ્યો કે ને? ઇન્દ્રિયોના અવલંબને જે જાણવાનો વ્યાપાર થાય છે, તો જાણવાનો વ્યાપાર તો આત્માનો છે શ્રેયસભાઈ, જાણવાનો વ્યાપાર તો કોનો છે? આત્માનો. પણ એ વ્યાપાર કોના અવલંબને થઈ રહ્યો છે? ઇન્દ્રિયોના અવલંબને, આત્માના અવલંબને નહીં. બે માંતર પડી ગયું. જાણવાનો વ્યાપાર કોનો? જાણવાનો વ્યાપાર કોનો? આત્માનો. પણ એ જાણવાનો વ્યાપાર આત્માનો છે, એ વ્યાપાર જ્યારે ઇન્દ્રિયોના અવલંબને થાય, તો ઇન્દ્રિયોના અવલંબને થાય ને, તો કાં તો એ કર્ણ ઇન્દ્રિયનું અવલંબન લેશે, કાં તો ચક્ષુ ઇન્દ્રિયનું અવલંબન લેશે, કાં તો ગ્રાણ ઇન્દ્રિયનું અવલંબન લેશે, કાં તો સ્પર્શ જીવા ઇન્દ્રિયનું અવલંબન લેશે, કાં તો સ્પર્શન ઇન્દ્રિયનું અવલંબન લેશે. તો આત્માનો જે જાણવાનો વ્યાપાર થાય છે, એ જ્યારે ઇન્દ્રિયોનું અવલંબન લઈને વ્યાપાર કરે છે, તો એ વ્યાપારમાં જાણવું ખંડ ખંડ થાય છે, અખંડ રૂપે જાણવું થતું નથી, અખંડ રૂપે જાણવું નહીં થાય. સમજતા જજો એક વાતને, એક એક વાતને શાંતિથી જરાક. સર્વજ્ઞ ભગવાન છે ને, કેવલી ભગવાન, તો કેવલી ભગવાનને દ્રવ્યેન્દ્રિય તો છે ને, છે દ્રવ્યેન્દ્રિય, એમને જાણવાનો વ્યાપાર થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? જાણવાનો વ્યાપાર થઈ રહ્યો છે, જ્ઞાન દર્શનનો વ્યાપાર થઈ રહ્યો છે, એમને જે જાણવાનો વ્યાપાર થઈ રહ્યો છે એમને દ્રવ્યેન્દ્રિયનું અવલંબન છે ના? દ્રવ્યેન્દ્રિય હોવા છતાં ભગવાનને જે જાણવાનો વ્યાપાર થઈ રહ્યો છે એ જાણવાનો જે વ્યાપાર છે એને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન હોતું નથી. તો એ ઇન્દ્રિયોનું અવલંબન નથી ને, એમને અવલંબન નથી તો કહે છે કે એમને અવલંબન કોનું છે? એમને જે જાણવાનો વ્યાપાર થઈ રહ્યો છે એને અવલંબન જાણનાર દેખનાર એવો પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે, પંચમ ભાવ છે કે જેમાં જાણવા દેખવાની શક્તિ છે એવા જ્ઞાયક ભાવનું અવલંબન છે. શું કહ્યું? કે જાણવાનો વ્યાપાર તો આને પણ છે અને ભગવાનને પણ છે, પણ ભગવાનને જે જાણવાનો વ્યાપાર છે એને એ જાણવાના વ્યાપારને અવલંબન જાણનારનું છે, જાણનારનું અવલંબન છે આ. અને જ્યારે આ જીવને જાણવાનો વ્યાપાર થાય છે પણ એને અવલંબન જાણનારનું નથી, એને અવલંબન ઇન્દ્રિયોનું છે. ભગવાનને જાણનારનું અવલંબન છે ને, જાણનારનું અવલંબન છે. જાણનાર તો અખંડ છે, અતિન્દ્રિય અખંડ જ્ઞાયક ભાવ છે. તો એના અવલંબને જે જાણવાનું થયું ને, તો એમાં આ જે બધા બહારના વિષયોનું જાણવું ખંડ ખંડ નથી થતું, એમનું જે જાણવું થાય છે બધું અખંડપણે એક જ સમયમાં. ખંડ એટલે ખબર, અખંડ એટલે એક સાથે જાણવું થઈ જાય, એક સાથે યુગપત એક સમયમાં. જ્યારે ઇન્દ્રિયોના નિમિત્તે જ્ઞાનનો વ્યાપાર થાય છે તો એમાં જાણવું અખંડ નથી હોતું, જાણવું કેવું થઈ જાય છે? ખંડ 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 થઈ જાય છે, ટુકડે ટુકડે જાણવું થાય છે, એક સાથે જાણવું ન થાય. જો તમને ખાલી કહું, અત્યારે તમે હરીશભાઈ તમે મારી સામે જોઉં છું, તમારી સામે જોઉં છું, બરાબર છે રમેશભાઈ? તો જાણવું મતલબ દેખવું, આ શાસ્ત્રમાં દેખવું ને સાંભળવું બે સાથે થાય છે કે ક્રમથી થાય છે? સાથે થાય છે કે ક્રમથી થાય છે? હા, આપણને કેવું લાગે છે? એક સાથે જે આમ બધા જોવું ને સાંભળવું એક સાથે થતું હોય એવું લાગે છે. ટીવી જોતો હોય ને, કે ટીવી જોતો હોય એ વખતે એ અંદર દ્રશ્ય દેખાય ને સાથે એની કોમેન્ટ્રી પણ આવે, સંભળાય પણ ખરું. તો બોલો, દેખાય ને સંભળાય એક સાથે કે ક્રમથી છે? હા, શાસ્ત્રમાં લખ્યું છે એટલે કે ખરેખર હે લાગે છે કેવું? આને સમજો કે એ શું કહેવાય, ટીવી જોતો હોય, દ્રશ્ય આવે, સાંભળે અને પછી હાથમાં જ્યુસનો ગ્લાસ હોય ને, પછી આમ પીતો જાય, તો એ જ્યુસ જે સ્વાદ ખ્યાલ આવે છે, પાછો ઠંડો ઠંડો જ્યુસ જોઈએ, તો એ ઠંડકનું જ્ઞાન, પછી એ મીઠો છે ઓરેન્જ, એની ફ્લેવર જે કાંઈ હોય એને મીઠાશ, તો એ જે એની મીઠાશ, એની સુગંધ, પછી પેલું જોવું સાંભળવું, એ બધાનું જ્ઞાન આને જાણે લાગે એક સાથે મને એનું જ્ઞાન થઈ રહ્યું એમ માને છે. એને એમ લાગે છે બધું એક સાથે હું કરી રહ્યો, પણ વાસ્તવમાં એ જે જ્ઞાનનો વ્યાપાર થઈ રહ્યો છે એને અવલંબન કોનું છે? ઇન્દ્રિયોનું. અને ઇન્દ્રિયોના અવલંબને જે જ્ઞાનનો વ્યાપાર થાય એ ટુકડી ટુકડી જ થાય, અખંડ રૂપે વ્યાપાર ન થાય, ખ્યાલ આવે છે? અને આત્માનો આવો સ્વભાવ નથી, ખંડ ખંડ જાણવું એ આત્માનો સ્વભાવ નથી. એટલે અહીંયા કહે છે કે આ જે ભાવેન્દ્રિય જે છે, ભાવેન્દ્રિય એટલે શું? આત્માના જાણવાનો જે વ્યાપાર થાય છે કે જેમાં ઇન્દ્રિયોનું અવલંબન હોય છે એવા આત્માના જાણવાના વ્યાપારને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ભાવેન્દ્રિય કયા દ્રવ્યની પર્યાય છે? પહેલાં સમજો, ભાવેન્દ્રિય કયા દ્રવ્યની પર્યાય છે? ભાવેન્દ્રિય કયા દ્રવ્યની પર્યાય છે? આ દ્રવ્યેન્દ્રિયની વાત કરીએ પહેલાં, કાન આંખ એ કયા દ્રવ્યની પર્યાય છે? પૂતગલ દ્રવ્યની પર્યાય. હવે વાત છે ભાવેન્દ્રિય કોની કયા દ્રવ્યની પર્યાય છે? ભાવેન્દ્રિય એ જીવની એટલે કે આત્માની પર્યાય છે. વાત ખ્યાલ આવે છે? ભાવેન્દ્રિય એટલે આ વ્યાપાર, જ્ઞાનનો વ્યાપાર. તો જ્ઞાનનો વ્યાપાર જીવમાં હોય કે પૂતગલમાં હોય? જીવમાં હોય. તો ભાવેન્દ્રિય એટલે જ્ઞાનની જ પર્યાય, જ્ઞાન ગુણની જ પર્યાય, પણ એવી પર્યાય લેવી કે જેને ઇન્દ્રિયોનું અવલંબન હોય. સમજાય છે? ખાલી જ્ઞાનનો વ્યાપાર નહીં, કેમ કે જ્ઞાનનો વ્યાપાર તો ભગવાનને પણ જોવામાં આવે છે, પણ જ્ઞાનનો એવો વ્યાપાર કે જેમાં શેનું અવલંબન હોય? ઇન્દ્રિયોના માધ્યમથી જે જાણવા દેખવાનો વ્યાપાર થાય છે એવી આત્માનની જ્ઞાનની ક્ષયોપસમરૂપ દશા, જે સાંજના વિષયમાં આત્માના જ્ઞાનની ક્ષયોપસમરૂપ દશા, ક્ષયોપસમ એટલે જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનનો ઉઘાડ, તો જ્ઞાનનો જે ઉઘાડ છે કે એવો ઉઘાડ કે જેમાં શેનું અવલંબન હોય, ઇન્દ્રિયોનું અવલંબન હોય, એવા જ્ઞાનના ઉઘાડને શું કહેવામાં આવે છે? ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ભાવેન્દ્રિયના બીજા એક બે તમને નામ જરા કહું, ખ્યાલ આવે. શાસ્ત્રમાં આવે છે એનું નામ, એક તો ભાવેન્દ્રિય કહ્યું, બીજું એનું નામ ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. શું કહે છે ને? ઇન્દ્રિય જ્ઞાન. સમજો, આ શરીર પરિણામને પ્રાપ્ત આંખ નાક છે ને, એને તો દ્રવ્યેન્દ્રિય કહે છે. એને શું કહે છે? એને ઇન્દ્રિય જ્ઞાન નહીં કહેવાય, એને દ્રવ્યેન્દ્રિય. અને એના માધ્યમથી જે જાણવાનો વ્યાપાર થયો ને, તો વ્યાપાર થયો, તો વ્યાપાર થયો, જ્ઞાન તો છે પણ અવલંબન કોનું છે? ઇન્દ્રિયોનું. એટલે એનું નામ શું પડ્યું? ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન સમજાય છે? તો ભાવેન્દ્રિય કહો અથવા એનું બીજું નામ શું છે? ઇન્દ્રિય જ્ઞાન, કે જે જ્ઞાન ઇન્દ્રિયના અવલંબને જાણવાની પ્રવૃત્તિ કરે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. બે વાત હવે સમજો, શા માટે ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ જ્ઞાન શા માટે કરાવે છે? આ કાન નાકથી તો ભેદ જ્ઞાન કરાવે છે કે એનાથી તો આત્મા જુદો છે, પણ આ જે ઉઘાડ જ્ઞાન છે એનાથી પણ તારો જ્ઞાન સ્વભાવ જુદો છે. સમજણ પડે છે? અંદરમાં ભેદ જ્ઞાનની વાત આવી, અંદરની. હા, આ દ્રવ્ય ઇન્દ્રિય છે એ તો પ્રમાણની બહારની વાત છે. દ્રવ્ય ઇન્દ્રિય પ્રમાણનું કહ્યું ને, પ્રમાણમાં તો પોતાના દ્રવ્ય ગુણને પર્યાય આવે, અને આ કાન નાક વગેરે એ તો પોતાનું દ્રવ્ય પણ નહીં, ગુણ પણ નહીં, પર્યાય પણ, એ તો બહારમાં વાત ગઈ. પણ ભાવેન્દ્રિય જે છે, ભાવેન્દ્રિય એ તો આત્માનો જ્ઞાનનો વ્યાપાર છે, એટલે એ તો પ્રમાણની અંદર આવ્યા. બરાબર છે? હવે જોજો જરાક ધ્યાનથી, બે નામ પાડ્યા આપણે, ભાવેન્દ્રિય પહેલું નામ, બીજું એનું શું નામ પાડ્યું? શું નામ પાડ્યું? ઇન્દ્રિય જ્ઞાન. બે થયા, બરાબર છે? હવે ત્રીજું નામ પાડીએ છીએ આપણે એનું, બરાબર, કે આ જે ભાવેન્દ્રિય છે ને, કે જે ઇન્દ્રિયોના માધ્યમથી જાણવામાં પ્રવૃત્ત થાય, એ બધું ટુકડે ટુકડે જાણે કે એક સાથે બધાને જાણે? ટુકડે એટલે ખંડ ખંડ જાણે કે અખંડ જાણે? ખંડ ખંડ જાણે. એટલે આ આનું ત્રીજું નામ છે ખંડ ખંડ જ્ઞાન. લખો, લખવું હોય તો તમારે. બરાબર છે? ભાવેન્દ્રિયનું પહેલું શું નામ પાડ્યું? ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન. બીજું એનું શું નામ પાડ્યું? ખંડ ખંડ જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન હંમેશા ખંડ ખંડ હોય છે, અખંડ રૂપે નહીં જાણે. બરાબર છે? અને આત્માનો સ્વભાવ અતિન્દ્રિય છે, યુગપત એક સમયે જાણવાનું. કેટલા નામ થઈ ગયા? ત્રણ. હવે ચોથું નામ પાડીએ છીએ, જરા સમજતા જો. તમે કહેશો કેટલા નામ પાડતા જશો? હા, આ ભાવેન્દ્રિયનો વિષય સમજવાનો છે, કેમ કે જીનવાણીમાં અલગ અલગ રીતે એનું કથન આવે છે, એટલે બહુ આનંદ આવશે તમને. આ વિષય બહુ સારો છે કે જોજો હવે જરા, આ સમ્યક દર્શનની પ્રાપ્તિ કોના આશ્રય થાય? તમે મને પહેલાં એ કહો, સમ્યક દર્શનની પ્રાપ્તિ કોના આશ્રય થાય? ત્રિકાળી ધ્રુવના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, આત્માના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. બરાબર છે? તો જરા જોજો, વાત સમજો, આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનમય છે, તો એના અવલંબને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ને, તો આ જે જ્ઞાન ઇન્દ્રિયોનું અવલંબીને પ્રવૃત્તિ કરે ને, તો ઇન્દ્રિયોના માધ્યમથી જે જ્ઞાન થાય છે ને, તો એનાથી માત્ર સ્પર્શ રસ ગંધ અને વર્ણનું જાણવું થાય છે. શું કહ્યું? ઇન્દ્રિયના માધ્યમથી જે ઇન્દ્રિય જ્ઞાન છે ને, એ સ્પર્શ રસ ગંધ અને વર્ણ જે પુદગલ છે એને જાણવામાં નિમિત્ત છે. પુદગલને મતલબ આ ઘડિયાળ જે છે એમાં, આ આ ઘડિયાળને જાણવામાં કામ લાગે, આ માઇકને જાણવામાં કામ લાગે, આ શાસ્ત્રમાં શબ્દો લખ્યા છે એને જાણવામાં, આ મંદિરને જોવામાં, રૂપિયાની નોટો ગણવામાં જોવામાં, તો એ ઇન્દ્રિય જ્ઞાન અમૂર્તિક એવા આત્માને જાણવાની તાકાત ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. આત્મા તો કેવો છે? અમૂર્તિક અથવા અરૂપી છે. સ્પર્શ રસ ગંધ વર્ણ એમાં હોય છે? નથી હોતા ને. અને આત્માનું સમ્ય દર્શન પ્રાપ્ત કરવું હોય તો કોને જાણવું પડે? આત્માને. અને આત્મા કેવો છે? અમૂર્તિક. બરાબર સમજતા જ વાતને ધ્યાનથી.
આત્મા કેવો છે? અમૂર્તિક, અરૂપી છે. સમ્ય દર્શન પ્રાપ્ત કરવું હોય તો કોને જાણવો પડે? આત્માને. એટલે મારે અરૂપીને જાણવો પડે, અમૂર્તિકને જાણવો પડે. હવે આ જે ભાવેન્દ્રિય ખંડ ખંડ જ્ઞાન છે, એ ઇન્દ્રિય જ્ઞાન છે, એ અમૂર્તિક એવા આત્માને જાણવાની તાકાત ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. એ મૂર્તિકને જાણવામાં એ કારણ બને, પણ અમૂર્તિકને જાણવાની તાકાત એનામાં નથી. તો પછી એ જ્ઞાનની કિંમત શું? ખ્યાલ આવે છે કે જે જ્ઞાન આત્માને જાણવા માટે કાર્યકારી ન હોય એ જ્ઞાન છોડવા લાયક છે કે રાખવા લાયક? છોડવા લાયક છે. તો જેમ રાગ હે છે, રાગ હે છોડવા લાયક છે, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ કેવું છે? હે છે, છોડવા લાયક છે. સમજાય છે કે નહીં? હા, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે માત્ર પુદગલને જાણવામાં નિમિત્ત છે, પુદગલને જાણવામાં સહાયભૂત છે. આત્માને જાણવામાં ઇન્દ્રિય જ્ઞાન કોઈ કામનું છે નહીં, માટે ઇન્દ્રિય જ્ઞાન હે છે. સમજાય છે? આ દ્રવ્યેન્દ્રિય કઈ ને, દ્રવ્યેન્દ્રિય આ આંખ નાક કાન વગેરે, એ હે નહીં કહેવાય, એ ગે કહેવાશે. ખાલી જ્ઞે, પરગ્ને, પરગ્ને આને છોડવાનું છે કાન નાકે છૂટાશે? એ તો છૂટાશે. આત્મામાં એનો પ્રવેશ ક્યાં છે? એને છોડવાના છે નહીં, એ તો આત્માના દ્રવ્ય ગુણ પર્યાયથી અલગ છે. એ તો છૂટાશે, એને છોડવાના નથી. એ તો છૂટાશે, એને નથી છોડવાના. પણ ભાવેન્દ્રિય જે છે ને, ઉઘાડ જ્ઞાન, સયુપ્સમ જ્ઞાન, હા, ઇન્દ્રિય જ્ઞાન, એ તો આત્માની પર્યાય છે, આત્માની પર્યાય છે. એટલે એને પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાનને ગ્રહણ કર્યું છે ને, તો એને શું કરવાનું છે? છોડવાનું છે. એટલે એ ઇન્દ્રિય જ્ઞાન હે છે, છોડવા લાયક છે. ખ્યાલ આવે છે? જે ગાથા આપણી ચાલે છે ને, ગાથા, એમાં ગે ગાયક શંકર દોષની વાત આવે છે. તો દ્રવ્ય ઇન્દ્રિય પણ જ્ઞે, પછી ભાવેન્દ્રિય પણ જ્ઞે. તો આ જે ઉઘાડ જ્ઞાન છે ને, ઉઘાડ જ્ઞાન, એ ગે છે, પણ કેવું જ્ઞે છે? છોડવા જેવું જ્ઞે, છોડવા જેવું જ્ઞે છે. એટલે હે રૂપ જ્ઞે કહેવાય છે એને. શું? હે રૂપ, એટલે છોડવા જેવું જ્ઞે. એ ગાયક તો કહી શકાય નહીં, એનું નામ છે હે રૂપ જ્ઞે. અને આ કાન નાક વગેરે માત્ર પરજ્ઞે છે, અને આ ઇન્દ્રિય જ્ઞાન હે રૂપ જ્ઞે છે. હું તમને ખાલી એક વાત કરું જરા, કે આપણે 10 લક્ષણના પહેલા દિવસે આ ગાથા શરૂ કરીને પ્રફુલભાઈ એ, અને 5 ભાવનું પ્રકરણ ચાલુ કર્યું હરીશભાઈ, તો એ વખતે તમને આ 5 ભાવનું અને આ બધી સ્તુતિની ગાથાઓનું જ્ઞાન હતું કે નહોતું? એ વખતે હતું, આ બધું આવડતું હતું તમને? આવડતું હતું? નહોતું આવડતું ને, બરાબર. હવે 10 દિવસમાં આપણું જ્ઞાન એ વધ્યું કે ના વધ્યું? 10 દિવસ દરમિયાન આપણે આ બધું શીખ્યા, તો જ્ઞાન વધ્યું કે ના વધ્યું વિનુભાઈ? હા બોલો, જ્ઞાન વધ્યું કે ના વધ્યું? તો જરા સમજો, સમજો. આપણે કહે છે કે નહીં, પહેલાં નહોતું ને હવે જ્ઞાન વધ્યું. તો મારે તમે જવાબ આપજો કે આ જે આપણું જ્ઞાન છે ને, ખુલ્લું જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન છે કે અતિન્દ્રિય જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાન. કેમ કે આપણને જે આ જ્ઞાન પ્રગટ થાય છે એમાં અવલંબન કોનું છે? ઇન્દ્રિયોનું. તો ઇન્દ્રિય જ્ઞાન છે ને, તો એ ઉઘાડ જ્ઞાન, ક્ષયોપક્ષમ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન છે ને. હવે ઇન્દ્રિય જ્ઞાનને અહીંયા જ્ઞાન કહ્યું છે કે જ્ઞે કહ્યું છે? જ્ઞે, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, ભાવેન્દ્રિય, એ બધાને જ્ઞે કહ્યું છે ને. તો આ કહે છે પહેલાં અમને આ જ્ઞાન નહોતું, અને અમારું જ્ઞાન હવે વધ્યું. ભગવાન કહે છે તને જ્ઞાન પ્રગટ જ થયું નથી, ભલામણ વધ્યું ક્યાંથી? જ્ઞાન પ્રગટ, આ તો જ્ઞે છે. આનાથી તો જુદા પડવાનું છે, આનાથી તો જુદા પડવાનું છે. ને તું કહે છે શું વધ્યું? જ્ઞાન વધ્યું, જ્ઞાન વધ્યું, જ્ઞાન. અરે જ્ઞાન ક્યાં વધ્યું છે? એ જ્ઞાન મોહી જીવ જેને જ્ઞાન કહે છે ને, સર્વજ્ઞ ભગવાન એને જ્ઞે કહે છે. સર્વજ્ઞ ભગવાન જેને જ્ઞે કહે છે, રાગી દ્વેષી પ્રાણી એને શું કહે છે? જ્ઞાન. વાસ્તવમાં એ જ્ઞાન જ નથી ભાઈયા, આવે છે ને, આત્મજ્ઞાન હી જ્ઞાન હે, શેષ સભી અજ્ઞાન. શું કહ્યું? આત્માના આશ્રય પ્રગટ થયેલું જે જ્ઞાન એ જ્ઞાન છે, અને પરના લક્ષ્ય પ્રગટ થયેલું બધું જ્ઞાન એ અજ્ઞાન છે. એ જ્ઞાન નથી, અજ્ઞાન કહો, એટલે જ્ઞેયના ખાતામાં જાય છે. આવી વાત છે ભાઈ, થોડો વિષય સૂક્ષ્મ છે, પણ અત્યંત પ્રયોજનભૂત વિષય છે, અત્યંત પ્રયોજનભૂત વિષય છે. અને આ બધું થોડું આમ ઉપયોગને સૂક્ષ્મ કરે તો ખૂબ આનંદ આવે વિષય છે, કેમ કે અંદરમાં આવ્યો ને ઉઘાડ જ્ઞાનનો કેટલો રસ હોય છે. આજે તમને કહું, આપણા છોકરાનો બોર્ડમાં પહેલો નંબર આવે તો, યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે તો, હે ધન્ય ધન્ય આજ ઘડી, કેસી સુખ કાર હે, હા કેટલી પાર્ટીને અહીંની મોટી હોટલો અને મોટલો કે શું કહેવાય, જે કહેવાય ત્યાં પાર્ટીઓ આપે કે ના આપે ને, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન, એને હાથ બી દુખવા લાગી જાય. હા એક છોકરાનો શું થયો, પહેલો નંબર. મારું કેવું છે કે ઇન્દ્રિય જ્ઞાન છે કે અતિન્દ્રિય જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાન છે ને, એ પન્ના લક્ષ્ય પ્રગટ થયેલું જ્ઞાન છે કે આત્માના લક્ષ્ય પ્રગટ થયેલું જ્ઞાન છે? પન્ના લક્ષ્ય પ્રગટ થયેલું જ્ઞાન છે ને, ઇન્દ્રિય જ્ઞાન છે ને. હવે કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનના રસ જેને ચડ્યા છે એને અતિન્દ્રિય જ્ઞાનનો રસ ક્યાંથી આવે ભાઈ? આ સમજાય છે કે નહીં? આ એનાથી ભેદ જ્ઞાન કરે, લોકોને એનો જ મહિમા છે. તમારે તો અહીંયા કદાચ બાબત, તમારે તો છોકરાઓ જ બહાર જતા રહે છે એટલે પ્રશ્ન નથી રહેતો, બાકી આ શું કહેવાય અમદાવાદ ને મુંબઈ ને બધે તો આવડું છોકરું અને એની પાછળ મા ને બાપ એવા પાછળ પડી જાય છે ભણાવવા માટે. હા સ્કૂલમાં ટીચર પાછળ પડી જાય, ટ્યુશનવાળા, એની મા અને એનો બાપ, બસ કેમ ના આવડે, કેમ ના આવડે. પહેલો નંબર, બધાને પહેલો નંબર લાવો છોકરાઓનો, બોલો, બધાને પોતાનો છોકરાનો પહેલો નંબર લાવો છે, ભલે પોતે ડફોડ રહ્યો આખી જિંદગી, ખ્યાલ આવે, હે SSC પાસ પણ ના થયો હોય ત્રણ ટ્રાયલે પણ, પણ પોતાનો છોકરો શું બનવો જોઈએ, ડોક્ટર બનવો જોઈએ, IAS બનવો જોઈએ, કલેક્ટર, બધાને કલેક્ટર બનાવવા છે, બોલો હવે. એ કયું જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાન છે. આપણને એનો રસ આવે છે કે જે જ્ઞાનની કોઈ કિંમત છે નહીં, જેમાં રૂપિયા પૈસા ચાલી જાય છે ને એમાં ઇન્દ્રિય જ્ઞાન પણ ખતમ થઈ જાય છે. અરે બીજા ભાવમાં જાય એ વખતે ખતમ થઈ જાય વાત તો દૂર રહો, આજ ભાવમાં મેમરી ખતમ થઈ જાય છે કે નહીં? એ મેમરી ખતમ થઈ જાય છે, કયું જ્ઞાન ચાલી ગયું? ઇન્દ્રિય જ્ઞાન ચાલી ગયું, ચાલી ગયું ને. આખી જિંદગી જે દુકાન વ્યાપારમાં જે આઈટમો હતી ને એના નામ બિલકુલ ઊંઘમાં બોલતો હતો, ઊંઘમાં સ્વપ્નમાં નામ બોલતો હતો મેટરના, એ જ દુકાનની અંદર એ બધી વસ્તુઓ પડેલી હોય ને શું થઈ જાય છે, ભૂલવા લાગે છે, બધી ભૂલો ગડબડ કરવા લાગે. અને એ વખતે છોકરો કહે છે કે બાપા પ્રવચનમાં જઈને બેસો, કેમ બોલે છે, આજ સુધી કેમ નહોતો બોલતો? કેમ કે બાપા ધંધામાં મદદ કરતા હતા, સ્વાર્થી જીવ છે ને આ, બાપા મદદ કરતા હતા એટલે બાપા વાલા લાગતા હતા. અને બાપા હવે દુકાન પર બેસીને ઊંધું કરવા માંડ્યા છે, સોની નોટની જગ્યાએ 500 આપે છે, ગડબડ ગોટાળા કરે છે, તો કહે છે કે તમે કામ કરો, મંદિરમાં પંડિતજી આવે છે, પ્રવચન રોજ થાય છે, ગુરુદેવના સીડી પ્રવચન મુકાય છે, સાંભળો હવે ધર્મ કરો. બોલો કેમ મોકલે છે ત્યાંથી? સમજાય છે ને કે ઇન્દ્રિય જ્ઞાન શું થઈ ગયું, હા શિથિલ થઈ ગયું, ખતમ થઈ ગયું ઉઘાડ જ્ઞાન. અરે જે છોકરાનું મોઢું બોલતા બોલતા શું કહેવાય, નથી કહેતા જીભ સુકાઈ જાય, કહે છે ને આમ બોલતા બોલતા આખો દિવસ એનું જ નામ મોઢે, એવું બને જોવામાં આવે છે હજારો કેસ એવા, કે પથારી પર હોય ને છોકરો હોય કે બાપુજી બાપુજી કોણ કોણ કોણ. અરે આખી જિંદગી ભગવાનનું નામ બોલે એના કરતાં છોકરાનું નામ વધારે વાર બોલ્યો છે, પણ એ પણ કહે છે ભૂલી જતો જોવામાં આવે છે કે નહીં? એ કહે છે કે આવા ઇન્દ્રિય જ્ઞાનના અભિમાન શું કરવા ભાઈયા. એ ગાથામાં એટલા માટે કહે છે કે આ ભાવેન્દ્રિયથી ભેદ જ્ઞાન કરવાની વાત, આટલા માટે. આનાથી તો આત્મા જુદો છે કાન નાકથી, પણ ઉઘાડ જ્ઞાનથી પણ જ્ઞાન સ્વભાવ કેવો છે, જુદો છે ભાઈયા. શાસ્ત્રોનું જ્ઞાન પણ હો, 11 અંગ અને 9 પૂર્વનું શાસ્ત્રોનું જ્ઞાન તો અભવ્ય જીવને પણ થાય છે શાસ્ત્રનું જ્ઞાન, એના પણ અભિમાન શું કરવાના ભાઈ, બોલો હવે. આ બધી ગાથાઓ છે ને આવડી જાય ફટાફટ, પાણીના રેલાની જેમ બોલી જાય, પણ એવી સ્થિતિ થાય કે યાદ જ ના આવે. હું તો ગણી આ ડિબેટમાં બોલવાનું રાખ્યું હોય ને ઈંગાડી ઘેરથી નક્કી કરીને આવે, આટલું 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 3-4 વખત બોલી ગયા હોય અને માઇક ઉપર આવીને બોલે ને, અને પછી જ્યારે નીચે બે, અરે મારે મેઇન પોઈન્ટ તો બોલવાનો રહી જ ગયો, મેઇન પોઈન્ટ રહી કેમ ગયો, કે ઉઘાડ જ્ઞાનની એ વખતે એ સમયે જ્ઞાનની પર્યાયની યોગ્યતા નથી ને, શું અભિમાન કરવાના. એક્ઝામ આપણે પેપર લખતા હોઈએ ને, પેપર લખતા હોઈએ તૈયાર તો કર્યું છે, પણ એ વખતે શું થાય, ઘણી વખતે યાદ કેમ, યાદ કેમ નથી, જો એક લીટી યાદ આવી જાય તો આખો નિબંધ આખો એસે, પણ પહેલું જ પોઈન્ટ યાદ ના આવે, એ નથી યાદ આવતું. એ કહે છે કે આ ઇન્દ્રિય જ્ઞાન આવું છે, કમજોર જ્ઞાન છે, લુલુ જ્ઞાન. પ્રવચન સારમાં તો જુઓ, ઇન્દ્રિય જ્ઞાનની આ ભાવેન્દ્રની એવી ઝાટકણી કાઢી છે, એવી એની નિંદા કરી છે, નિંદા કરી છે, લખ્યું છે ત્યાં આગાડી રેશભાઈ, ઇન્દ્રિય જ્ઞાનની શું કરી છે, નિંદા કરી છે, ઝાટકણી કાઢી છે કે એ જ્ઞાન લુલુ જ્ઞાન, લંગડું જ્ઞાન છે, હવે એ જ્ઞાન વડે પોતાને મોટો માને. અરે જ્ઞાનમાં કોઈ દમ નથી ભાઈ, આ એનાથી ભેદ જ્ઞાન કરાવે છે. તો કેટલા નામ પાડ્યા આપણે? પહેલું નામ ભાવિન્દ્રિય, બીજું નામ ઇન્દ્રિય જ્ઞાન, ત્રીજું નામ ખંડ ખંડ જ્ઞાન. ત્રણ થયા ને, ચોથું થયું, ત્રણ થયા ને. હવે ચોથું જે છે આ ઇન્દ્રિય જ્ઞાન પરાધીન જ્ઞાન છે. કયું જ્ઞાન છે? પરાધીન જ્ઞાન. એટલે એ આત્માને આધીન પ્રગટ થતું નથી. આત્માને આધીન તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, અને ઇન્દ્રિય જ્ઞાન હંમેશા પરસત્તાવલંબી જ્ઞાન, પરાધીન જ્ઞાન, અથવા એનું બીજું નામ શું છે? પરસત્તાવલંબી જ્ઞાન, પર સત્તા અવલંબન. ત્રણ થયા ને, પર, પરની સત્તા, એનું અવલંબન, એના પ્રગટ થયેલું જ્ઞાન, એના આશરે પ્રગટ થયેલું જ્ઞાન, એને કયું જ્ઞાન કહેવામાં આવે છે? એને ઇન્દ્રિય જ્ઞાન કહેવા. સ્વસત્તા નહીં, કઈ સત્તા? પરની સત્તા. અત્યારે તમારું લક્ષ્ય મારા ઉપર છે, તો પર થયો ને, તો અત્યારે તમને જે જ્ઞાન પ્રગટ થયેલું છે પર સત્તાવલંબી જ્ઞાન છે, અને હું તમારી સામે જોઈ રહ્યો છું, અને જે જ્ઞાન પ્રગટ એ પણ કયું છે? પર સત્તા. ભગવાનના દર્શન કરવા ગયા ને, કે આ ભગવાન સિમંદર ભગવાન છે, મહાવીર ભગવાન છે, તો એ જે જ્ઞાન થયું ને, એ જ્ઞાન થયું કયું જ્ઞાન છે? પર સત્તાવલંબી જ્ઞાન છે. અને સમ્યક દર્શન તો આત્માના આશરે પ્રગટ થાય છે, અને પરના અવલંબને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. અને કહ્યું ને, ઇન્દ્રિય જ્ઞાન માત્ર પુદગલને જાણવામાં નિમિત્ત છે, આત્માને જાણવામાં નિમિત્ત બનીશ, આત્માને જાણવામાં એ સહાયભૂત છે નહીં. એટલા માટે ઇન્દ્રિય જ્ઞાનને હે કહેવામાં આવે છે. તો ચાર થઈ ગયા ને, ભાવેન્દ્રિય, પછી ઇન્દ્રિય જ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન, અને ચોથા નંબરમાં પરાધીન અથવા તો પરસત્તાવલંબી જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા એ કહે છે ભાઈયા. અને આ જે જ્ઞાન છે ને, સમ્યક દ્રષ્ટિ જીવને પણ હોય, સમ્યક દ્રષ્ટિ જીવને પણ ઉપયોગ જેટલો બહાર છે ને, સમ્યક દર્શન થયા પછીની જરા વાત કરું. સમ્યક દર્શન થયા પછી પણ સમકીતિ જીવનો જેટલો ઉપયોગ બહાર જાય છે, તેને અવલંબન કોનું છે? ઇન્દ્રિયોનું અવલંબન છે. તો જેટલો વ્યાપાર બહાર જાય છે ને, જેટલો વ્યાપાર બહાર જાય છે, એટલું ત્યાં સાથે રાગ વિકલ્પ ઉત્પન્ન થતો જોવામાં આવે છે. કેમ કે બહારમાં લક્ષ્ય ગયું ને, લક્ષ્ય જ્યાં પર તરફ જાય એ વખતે રાગ ઉત્પન્ન થાય, થાય ને થાય, અને રાગ ઉત્પન્ન થાય છે એટલે જીવ દુઃખી છે, દુઃખી છે ને. એટલા માટે ઇન્દ્રિય જ્ઞાનને દુઃખરૂપ કહેવામાં આવે છે. ફરીથી, જ્યાં પરનું લક્ષ્ય કર્યું ને, તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, ઇન્દ્રિયોનું અવલંબન આવ્યું, અને લક્ષ્ય કર્યું તો સાથે શું ઉત્પન્ન થશે? રાગ, રાગ કાં તો દ્વેષ ઉત્પન્ન થશે. તો રાગ ઉત્પન્ન થયો હોય તો રાગ હંમેશા દુઃખદાયક હોય છે, એટલા માટે ઇન્દ્રિય જ્ઞાનને દુઃખદાયક કહેવામાં આવે છે. એટલે જેમ રાગ છોડવા લાયક છે, હે છે, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ છોડવા લાયક છે, હે છે. આવું છે ભાઈ. હા, જો જો વાંચો, ખ્યાલ આપશે તમને. જુદા જુદા મળ્યું ને ભાઈ, જો જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને કેવી રીતે ગ્રહણ કરે છે? ખંડ ખંડ ગ્રહણ કરે છે. મને જે કહ્યું ને, ભાવિન્દ્રિય જે છે એ આત્માના જ્ઞાન દર્શનનો જે વ્યાપાર છે, જ્ઞાનનો વ્યાપાર, એવો વ્યાપાર છે કે જેમાં શેનું અવલંબન જોવામાં આવે છે? ઇન્દ્રિયોના અવલંબને વ્યાપાર જોવામાં આવે છે. એટલા માટે જે જાણવું જે થાય છે, ખંડ ખંડ પણે જાણવું થાય છે. અને કહ્યું ને, સર્વજ્ઞ ભગવાનને ઇન્દ્રિયો છે, અરહંત ભગવાને, પણ એનું અવલંબન લઈને જાણવાનો વ્યાપાર હોતો નથી. અહીંયા એટલે કહે છે, અત્યારે તો ખૂબ ચાલે છે ને, ક્રેઝ નથી ચાલતો કે પેલા પ્રશ્નોના જવાબ આપવાના, આટલા રૂપિયા મળે, લાખ રૂપિયા મળે, ને 5 લાખ રૂપિયા હોટ સીટ કે શું કહેવાય, એવું કહે છે ને કંઈક. હા હા, એ એક જણ અહીંયા બેસે ને બીજો આમ બેસે, એક જણ પ્રશ્ન પૂછે, બીજો શું કરે, એના જવાબ આપે. જનરલ નોલેજ કેવું કંઈક હોય છે ને, પ્રશ્ન પૂછવા પેલો જવાબ આપે, અને એની સીટનું શું નામ હોય છે રમેશભાઈ? હોટ સીટ એવું કહે છે ને. હા 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 હા, એ હા, તો એ હા કોણ બનેગા કે જે છે ને, હા, તો એ એ એ સીટનું નામ હોટ સીટ એવું કંઈક કહે છે. હા, વાત તો સાચી છે કે જ્યાં બેસવા હોય છે ને આકુળતા ઘણી હોય છે, હોટ માને ગરમ, ક્યાં ખોટું છે? બરાબર છે કે નહીં? હા, આકૃતા ઘણી હોય છે. આ અંદરમાં ભગવાન આત્મા ગાયક ભાવે કોલ્ડ સીટ છે ભલા માણસા, આ અંદરમાં કોલ્ડ છે. હવે હું તમને કહું જરાક, હવે ત્યાં પ્રશ્ન પૂછવામાં આવે છે, જવાબ આપવામાં આવે છે. એ કયા જ્ઞાનની વાતો છે? કયું જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાનની પરીક્ષા કરવામાં આવે છે. બોલો હવે. એ પૂછવા વાળાને પૂરું જ્ઞાન નથી, ખ્યાલ આવે છે ને? જવાબ આપવા વાળાને પૂરું જ્ઞાન નથી, પૂછવા વાળાને પૂરું જ્ઞાન નથી, જરા સમજો. અને આપણા જે ભગવંતો છે ને, કે જેમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, એમને તો જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થયું ત્યારે ખબર પડી છે કે આવા દેશોમાં આવી જાતિના આયોજનો થશે, આ માણસ આવા પ્રશ્નો પૂછશે, આ માણસ આવા જવાબો આપશે. એ બધું તો જ્યારે એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું, એ કોલ્ડ સીટમાં જામી ગયા ને, ત્યારે એમને ખ્યાલ આવી ગયો છે. તો ભલામણ એ હોટ સીટ ઉપર બેસવાના શું અભિમાન કરવાના? બોલો, હા મારો નંબર એમાં નંબર લાગ્યો છે, એમાં નંબર લાગ્યો છે. બોલો હવે, આ શીખવાડે છે, આ રસ ઉતરી જાય, આ શીખવાડે છે કે આપણો નંબર લાગે, આપણો નંબર લાગે. અરે આમાં તારો નંબર લગાડી દે ને જ્યાં લગાડવાનો છે ત્યાં ગાડી. બોલ, પેલો નંબર લગાડવામાં તો કેટલી માથાકૂટ કરવી પડતી છે મને ખબર નથી, પણ અહીંયા ક્યાં કંઈ કરવાનું છે વિચાર કરવા. હં, શું શું છે એની અંદર ભાઈયા? હે, તમને ખ્યાલ છે? એક વાત જરા સમજો, મુનિરાજને 22 પ્રકારના પરિષહ આવે છે, 22 પ્રકારના. એમાં એક પ્રજ્ઞા નામનો પરિષહ જય છે, અને બીજો એક અજ્ઞાન નામનો પરિષહ જય છે. પ્રજ્ઞા ને અજ્ઞાન. તો પ્રજ્ઞા એટલે શું? કે જેમનો જ્ઞાનનો ઉઘાડ, બહારમાં જ્ઞાનનો ઉઘાડ એટલો છે કે બધું પાણીના રેલાની જેમ બધું બોલી જાય ને, બધું યાદ રહી જાય. સમજો ને, એક 12 અંગનું જ્ઞાન છે એટલો જ્ઞાનનું ગાઢ છે. પ્રજ્ઞા એટલી અભિક્ષણ છે, 12 અંગનું જ્ઞાન. અને બાજુમાં જ એક મુનિરાજ, એક મુનિરાજને 12 અંગનું જ્ઞાન છે, અને બાજુના બીજા જ મુનિરાજ શિવભૂતિ મુનિરાજ જેવા છે કે જેમને શાસ્ત્રના કોઈ શબ્દનું જ્ઞાન નથી. તો મારે તમને ખાલી એટલું કહેવું છે કે શિવભૂતિ મુનિરાજ જેવા બીજા કોઈ અથવા એ મુનિરાજ છે બાજુનાને આટલું બધું જ્ઞાન, અને એમને કાંઈ જ્ઞાન નહીં, તેમને ગિલ્ટી કહેવાય કે શું કહેવો છો તમે? ફિલિંગ થાય ને પેલું, હા, ગિલ્ટી ફિલિંગ કહેવાય ને, કે ભાઈ આપણે જરા કામ એ કહેવાય. હા, એવું થાય કે ના થાય એમને? હા, થાય કે ના થાય? હે, કેમ ના થાય? અમારા ત્યાં જે હોય છે ને, અમારા ત્યાં જે સમાજનું, અમારી સોસાયટીનું વસ્તીપત્રક બને, એક તમારી પણ હશે વસ્તીપત્રક બને ને, તેમાં નામ, પછી બ્લડ ગ્રુપ, તમારું ગોત્ર, શું ભણો છે, એજ્યુકેશન, આ તે બધું લખેલું, ડિટેલ, વ્યાપાર ધંધો, નંબર, પછી એમાં ક્વોલિફિકેશન પણ લખી હોય. બરાબર, ક્વોલિફિકેશન લખી હોય ને, તો જે લખ્યું હોય કોઈ MBA કે BSc કે CAS જે કંઈ લખ્યું હોય બધું લખ્યું હોય. હવે કોઈ વ્યક્તિ 10મું ફેલ હોય, સમજ, 12મું ફેલ હોય તો લખશે અંદર 12 ફેલ કે ધોરણ 12 એમ જ લખશે? 12 ફેલ એવું લખશે કે ધોરણ 12 એવું લખશે? ધોરણ 12 ફેલ કેમ નહીં લખે? પ્રફુલભાઈ, ફેલ લખવામાં શું વાંધો આવે? ધોરણ 12 ફેલ લખે તો શું વાંધો આવે વસ્તીપત્રકમાં? પણ શું લખશે? ધોરણ 12 કેમ? અથવા તો કાં તો ડેશ કરી નાખશે, ખરે બહુ કહેવાય ને, ઘણા પૈસા થઈ જાય, ઘણા આગળ વધે ને, સુખી થઈ જાય, આ તેને પછી ભણે ના હોય તો ધોરણ 12 એવું લખાતું હશે આપણાથી? હા, તો શું કરશે ત્યાં આગાડી? ડેશ, કોલમમાં ડેશ, કાં તો ધોરણ 12 ફેલ ને, કેમ? શું વાંધો આવે લખે તો? શું વાંધો આવે? કે લોકો સમજે કે આટલું નથી ભણેલો માણસ, માને શું ફિલિંગ કરે છે? ગિલ્ટી ફિલઅપ કરે છે. ઇન્દ્રિય જ્ઞાનથી પોતાને મોટો નાનો માને છે, ઉઘાડ જ્ઞાનથી પોતાને મોટો અને નાનો માને છે. અહીંયા કહે છે, એક મુનિરાજને 12 અંગનું જ્ઞાન છે, અને બીજા મુનિરાજને શાસ્ત્રના શબ્દોનું એ જ્ઞાન નથી. આ પણ એ કહે છે, જે મુનિરાજને 12 અંગનું જ્ઞાન છે ને, ઉઘડેલું જ્ઞાન, એનાથી પોતાને મોટા નથી માનતા, અને જેને એ સંબંધનું શાસ્ત્રોનું જ્ઞાન નથી ને, એનાથી પોતાને નાના નથી માનતા. કેમ કે ઉઘડેલું જ્ઞાન છે ને, એ મારી ચીજ છે નહીં, એ જ્ઞેયના ખાતામાં જાય છે, એ પરજ્ઞેયના ખાતામાં જાય છે, મારી ચીજ છે નહીં, એ રહેવાવાળી વસ્તુ નથી. એ કેવી છે? ચાલી જવાવાળી વસ્તુ છે. તો જે વસ્તુ ચાલી જવાવાળી હોય, એનાથી પોતાને કોઈ એ જ્ઞાની પુરુષો પોતાને મોટો માનતા નથી. એ 12 અંગના જ્ઞાનને પોતાનાથી ભિન્ન જાણે છે. જેમ આ શરીર સંયોગ રૂપે છે, શરીર કેવું છે? સંયોગ રૂપે છે. એમ પરમાર્થથી જોવામાં આવે તો ઉઘડેલું જ્ઞાન એ પણ સંયોગ રૂપ છે. જેમાં દેહ ચાલ્યો જાય છે એમાં ઉઘડેલું જ્ઞાન પણ કેવું છે? ચાલ્યું જવાવાળું છે. એટલા માટે બહારમાં એવું જ્ઞાન વધારે હોય કે ઓછું હોય એનાથી જ્ઞાની પુરુષો પોતાને મોટો કે નાનો એવો માનતા નથી ભાઈયા. જુઓ તો ખરા હે. અને આ તો દેરાણીને બધું આવડતું હોય ને, જેઠાણીને ના આવડતું હોય તો જુઓ પછી ખ્યાલ આવે કે ના. હે, દેરાણીને બધું આવડે છે કે મારે જેઠાણીને બિલકુલ રુચિ જ નહીં ને. તને રુચિ છે તે શું કર્યું બોલ. હા, તને રુચિ છે તો તે શું કર્યું? બસ એ જ કર્યું કે મારી જેઠાણીને કાંઈ આવડતું કાંઈ આ, પણ તને આવડે છે તો અંદરમાં જાણનાર દેખનાર એવો ભગવાન છે એની અનુભૂતિ કરી કે ના કરી? તરત જ કમ્પેરિઝન કરે છે તો નથી આવડતું એની સાથે કમ્પેરિઝન કરે છે અને એનાથી પોતાને શું માને છે? મોટો માને છે, મૂર્ખતા છે એ કહે છે ભાઈયા. છે વિચાર તો એમ કરવો જોઈએ કે મારો તો સર્વજ્ઞ સ્વભાવ છે. એક સમયમાં લોકાલોકને આ ઇન્દ્રિયોના અવલંબન લીધા વગર જાણું એવો મારો સ્વભાવ છે. અને આ ઇન્દ્રિયોનું ટુકડે ટુકડે ઇન્દ્રિયોની પાસે ભીખ માગીને મારે જાણવું પડે. કહ્યું હતું ને કાલે કે પરમ દિવસે, આને જાણવું હોય તો આંખ પાસે જવું પડે, કાન પાસે જવું પડે, જીભ પાસે જવું પડે, એ ગેઓની પાસે ઇન્દ્રિયોની પાસે જઈને ભીખ માગીને જાણવું પડે એવો મારો સ્વભાવ નથી ભાઈયા. આ એ કહે છે. હા, એક પંક્તિમાં આવે છે, સબયંગ પઢે નવ પૂર્વ રટે. અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન થયું. સબયંગ પઢે નવ પૂર્વ રટે, પર ઉસકા સ્વાદ નહીં આયા. ઉસકા માને કોના? પંચમ ભાવનો. સબયંગ પઢે નવ પૂર્વ રટે, પર ઉસકા સ્વાદ નહીં આયા. ત્રિયંચ ગતિ કે અનપઢ તોલે. ત્રિયંચ ગતિના અનપઢ કાંઈ ના આવડે છદ્રવ્ય સાત તત્વના નામ. ત્રિયંચ ગતિ કે અનપઢ તોલે, સ્વાદ લે સ્વાદ લે સ્વાદ, સ્વાદ લીધો આત્માનો, લે સ્વાદ સફળ ભવ કર જાય. ભવને શું કરી જાય છે? સફળ કરી જાય છે. ભગવાન મહાવીરના જીવે સિંહની પર્યાયમાં આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ લઈને ભવને શું કરી દીધો? સફળ કરી દીધો ભાઈયા. અને આ જીવ ભગવાનના સમવસરણમાં ગયો, ભગવાનની વાણી સાંભળી, અને વાણી સાંભળવામાં જ રોકાયો, ઇન્દ્રિય જ્ઞાનમાં રોકાયો, અને આત્માના આનંદનો સ્વાદ ના લીધો. આ તો કહે છે કોઈ કિંમત નથી ભાઈયા. હે, આવું છે ભાઈ. અમારા સમાજની અંદર તો શું હોય છે, તમારે પણ હશે એમ કે લૌકિક ભણતરમાં જે હોય ને એના નંબર આપ્યા હોય એનો પણ સમાજ તરફથી એને એક પ્રાઇઝ આપવામાં આવે. અને બાલબોધ ભાગ એક બે ત્રણ, વિતરાગ વિજ્ઞાન એક બે ત્રણ, તત્વજ્ઞાન એક બે, મોક્ષ માર્ગ પ્રકાશક છડાની એક્ઝામ આપે ને એમાં પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે એના પણ પ્રાઇઝ આપવામાં આવે. એક દિવસ રાખવામાં આવે શિબિર દરમિયાન બચીને બધાને પ્રાઇઝ આપવામાં આવે. તો બેમાંથી એક લૌકિક ભણતરવાળા જ્ઞાનનું સન્માન કરવામાં આવે અને એક ધર્મના ક્ષેત્રનું નંબર આવે એનું સન્માન કરવામાં આવે. બેમાંથી ઇન્દ્રિય જ્ઞાનમાં કયું જાય હરીશભાઈ? બેમાંથી ઇન્દ્રિય જ્ઞાનમાં કયું જાય? બે ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. સમજાય છે કે નહીં? એ લૌકિક ભણતરવાળું જ્ઞાન જ્ઞાન પણ ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. સમજાય છે? અને ધર્મના ક્ષેત્રમાં ભણવામાં પહેલો નંબર આવે એ પણ કયા જ્ઞાનમાં જાય છે? ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે ભાઈયા. આ જ્ઞાનમાં એવું રાખીને પછી આવો વ્યવહાર અલગ વાત છે, આવે એવી જાતિનો વ્યવહાર. પણ જ્ઞાનમાં મને ધારણામાં આ વાતની અંદરમાં એક્સેપ્ટ કરીને ભલે એવી જાતિનો વ્યવહાર, પણ ધારણામાં આ વાત ક્લિયર નથી ને અને પછી એવા માન સન્માન કરવામાં આવે ને તો એને માનના શિખર ઉપર ચડી જાય છે, એ ખોટા ટ્રેક ઉપર ચડી જાય છે. પછી ખ્યાલ આવે છે કે નહીં? આવી વાત છે ભાઈયા. અને તમે જોશો તો ખ્યાલ પણ આવે છે, કેમ કે અમારા ત્યાં તો 10 લક્ષણમાં જે પ્રસંગો થાય છે ને એમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડવાળા નંબરવાળી પદ્ધતિ જ નથી ના. એવી જાતિના 10 દિવસના કાર્યક્રમ આવે કે જેમાં નંબર નહીં, ડિબેટમાં પણ પહેલો નંબર આવવાનો એવો નંબર દરેક બોલીને બેસી જાય. પછી એક ઉપસંહાર રૂપે કહેવા મેં દરેક ઓવરઓલ બધા સારું બોલ્યા, આ સારું આમ તેમ વાત પૂરી થઈ ગઈ. જો ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર આપ્યો તો નિર્ણાયક મરી ગયો સમજો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હે, નિર્ણાયક કહો છે ને, શું કહેવાય એને? જજ. જજની હાલત ખરાબ થઈ જાય, કેમ કે સાંભળવાવાળા 200 હોય અને જજે 3 જણને ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર આપ્યો તો તરત જ પછી નંબર આપી વાત પણ કમેન્ટ ચાલતું છે. નહીં, ખરેખર તો નંબર તો આનું આપવું જોઈએ, આમાં ગમે તે ભૂલ, ખરેખર આ સારું બોલે, આ સારું બોલે. તો હવે એની અંદર ઉપરથી રાગદ્વેષની ચક્કર ચાલુ થઈ જાય છે, વાત મૂળ પ્રયોજનની બાજુમાં રહી જાય છે અને ટ્રેક આખો બધો બદલાઈ જાય છે. આ બીજો બોલ એ શીખવાડે છે કે એમાં ક્યાંય રોકાવા જેવું છે નહીં. શ્રીમદ રાજચંદ્રજી એક વાક્ય લખ્યું છે, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, આત્મજ્ઞાનથી નિવેડો છે. શું કહ્યું, ખ્યાલ આવે છે કે નહીં? તો પછી અમારે શાસ્ત્ર અભ્યાસ ના કરવો? હે, કહું તમને એક વાત, કે તમે શુભોપયોગને હે કહો છો, હે કહો છો, હે કહો છો, હે, તો પછી લોકો મંદિરે નહીં જાય, મંદિર બંધ થઈ જશે. તો હું કહું છું કે ધંધા વ્યાપારના પાપના પરિણામ હે છે, હે છે, હે છે, પાપ રૂપ છે. અમે નથી કહેતા તો કોની દુકાનો બંધ થઈ ગઈ, કોણે દુકાનો બંધ કરી, બોલો. અને ધર્મના શુભ ભાવને અમે જ્યારે હે કહીએ, શુભ ભાવને હે કહીએ, તો તરત જ અંદર મંદિર બંધ થઈ જશે, તો મંદિર બંધ થઈ જશે, તો કોઈ નહીં આવે, તો નહીં આવે, તો પેલું પેલાને હે કહીએ છે તો કોઈ બંધ નથી કરતું, તો આને હે કહીએ છે તો આને બંધ કરીએ છીએ, એવું કેમ ભાવ આવે છે? અરે આવશે તો અંદરમાં જુદા ઉમંગપૂર્વક આવશે, તને ખબર નથી એના સ્વરૂપને સમજશે તો આ. કેમ કે શુભ ભાવ હે છે એવી જાતિની દ્રઢતા તો આ દેવશાસ્ત્ર ગુરુના આયતનમાં આવીને દ્રઢતા એની વધતી જાય છે, એવો નિમિત્ત નિમિત્ત સંબંધ છે. તો એ બંધ નહીં થાય એમાં જોર શોરથી પ્રવૃત્તિઓ ચાલવા વાળી છે આ. જોયું, આ યુનિવર્સિટી અલગ પ્રકારની છે ભાઈયા. માને ખરેખર હું શું વધારે કહું તમને, કે આ વાતનો જીવ જેમ જેમ અભ્યાસ કરતો જાય છે ને, ડેપ્થમાં જતો જાય છે, એમ એમ ભલે બહારના પ્રસંગોમાં જોડાય, હાના 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 કરે, પણ અંદરમાં એને એક જુદી ધારા બની જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ભલે અનુભવ પછીની વાત તો જુદી છે, પણ અનુભવ પહેલાં પણ એને એક જ્ઞાનમાં દરેક સમયે એને ક્લિક થતું જાય છે કે નહીં? ખરેખર આમ છે, ખરેખર આમ છે, ખરેખર આમ છે. પૂજ્ય સોગાનીજીની વાત કરું તમને, બહુ સરસ એક વાત કરી છે રમેશભાઈ, મને બહુ જ લાઈન ગમે છે એમ, કે જ્ઞાની ધર્માત્મા પુરુષ સમ્ય દ્રષ્ટિ છે ને, એ લોક વ્યવહારના બધા કામોમાં જોડાય ને, તો ઉપયોગ રહિત ચક્ષુની જેમ જોડાય. શું કહ્યું? ઉપયોગ રહિત ચક્ષુની જેમ જોડાય. હવે હું તમને પહેલાં સમજાવું જરા આટલું, ઉપયોગ રહિત ચક્ષુ એટલે શું, તમને વધારે આનંદ આવશે. કે તમે અત્યારે મારી સામે પ્રવચનમાં બેઠા છો ને, તો તમે તમારી આંખો ફેસ તો મારી સામે, તમે આમ આમ પણ કરો, આમ આમ પણ કરો, પણ તમારો ઉપયોગ ક્યાં છે? ઉપયોગ, અને અમને બધી ખબર પડે છે કે તમે ખાલી આમ આમ કરો છો, બધો ખ્યાલ આવી જતો હોય છે. તમને એમ લાગે કે આમ સામેવાળાને એમ લાગવું ના જોઈએ, પણ એ રીડિંગમાં બધો ખ્યાલ આવી જાય કે આમ 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 કરે, આમ આમ કરે, પણ ખરેખર અંદરમાં ઉપયોગ બીજે છે એ પણ પકડમાં આવી જતું હોય છે. સમજો, તો ચક્ષુ અહીંયા છે, ઉપયોગ ક્યાં છે? બીજે. તો જેમ વ્યાખ્યાનમાં ઉપયોગ રહિત, ઉપયોગ અહીંયા નથી, ઉપયોગ રહિત ચક્ષુની જેમ જોડાયો, ચક્ષુ અહીંયા છે, ઉપયોગ બીજે છે, બરાબર. એવી રીતે ઘરે લગ્નનો પ્રસંગ છે, ધંધા વ્યાપારનો પ્રસંગ છે, કોઈ મિટિંગમાં બેસવું પડે છે, બીજા કામ છે બહારમાં, કોઈ જાતિનો કોઈ એવા ફંક્શનમાં જવું પડે છે, તો જેને આનો રસ ચડ્યો છે ને, મજબૂરી છે તો ત્યાં જવું તો પડે છે. તો પેલાને એમ પણ ભાઈ આવ્યા તો ખરા, હું હાજરી તો આપી, હાજરી તો આપી, પણ એ ત્યાં હોય એ વખતે પણ એના ઉપયોગની હાજરી ત્યાં હોતી નથી. સમજી ગયા કે નહીં? ઉપયોગની હાજરી, ઉપયોગ ત્યાં લુખો લુખો છે. એની બોડી ફિઝિકલી ભલે ત્યાં દેખાય, પણ ઉપયોગ અંદરમાં ગ્રદ્ધતાપૂર્વકનો, રસપૂર્વકનો ઉપયોગ નથી હોતો ત્યાં આગળ. એ અંદરમાં જાણે છે કે આ બધી મતલબ વગરની વાતો છે, લૂંટાવાની વાતો છે, લૂંટારા ઉપયોગને લૂંટી રહ્યા છે ભાઈ. આ એટલું અંદરમાં એક વિવેક જાગૃત થઈ જાય છે. અને આ ગુરુદેવશ્રીનું જે આપણને તત્વજ્ઞાન મળ્યું છે ને, તો એ તત્વજ્ઞાનને જીવ સમજતો જાય ને, તો અંદરમાં આવા પ્રકારની પરિણતિ એની થતી જાય. તો સમજવું જોઈએ કે ગુરુદેવશ્રીના તત્વજ્ઞાનને કંઈક અંશે પણ આપણે આગળ વધી રહ્યા છે. બાકી માત્ર કર્ણેન્દ્રિયનો વિષય બનાવો, કર્ણેન્દ્રિય એટલે ખ્યાલ આવે છે ને, કર્ણેન્દ્રિય એટલે બહુ સારું છે, બહુ સારું છે, બહુ સારું, બહુ સારું છે. માત્ર કર્ણેન્દ્રિયનો વિષય બનાવવાની વાત નથી ભાઈયા. હું તો કહું છું એક વખતે ટેસ્ટ તો કર. જ્ઞાની પુરુષો જે સમ્યક દર્શનના આનંદના આટલા વખાણ કરે છે, એક વખતે અંદરમાં જઈને ટેસ્ટ તો કર, અને પછી તને ના ભાવે ને, ના ભાવે તો પછી અંદરમાં ના જતો. અંદરમાં અંદરમાં અતિન્દ્રિય આનંદ સ્વાદ પસંદ ના પડે તો પછી ફરીથી ક્યારેય ના જતો. પણ એક વખતે ખાલી સિંગલ ટાઈમ જવ તો ખરો. જે પેલું હા હા પછી નીકળવાનું નહીં ગમે તને. આ જેમ નાનું બાળક હોય ને, એને પેલો શીરો બતાવે, શીરો હાલો શીરો બનાવે ને, તો એને માએ એને કહે બેટા ખા ખા ખા, તો એને શીરો જ નહીં, નહીં મમ્મી નહીં 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 ના, પછી એની માં જે છે બેરે જોડે આંગળી પર આમ શીરો લઈને શું કરે, એના મોઢામાં મૂકી દે, મૂકી દે. પછી એને શીરો એવો પસંદ પડે, એવો પસંદ પડે, માને શીરો સંતાડવો પડે. કેમ સંતાડવો પડે? કે જો વધારે ખાશે તો એની તબિયત બગડશે. પણ ચખાડ્યો ને એક વખતે, એમ કહે છે આ અતિન્દ્રિય આનંદનો શીરો જે છે ને, એ કહે છે એક વખત ચાખ તો ખરો તું, અને ચાખીશ તો પછી અમારે તને કહેવું નહીં પડે કે દુકાન ધંધા પર જવાનું ઓછું કર, પાપના કામો ઓછા કર, એ કહેવું નહીં પડે. સ્વાધ્યાય કર 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 એવું અમારે કહેવાની જરૂર નહીં પડે. સહેજમાં તને એ આનંદનો રસ એવો આવશે કે જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછું ના સુહાવ્યા. એ છે ભાઈ મારક તો આ છે. ગુરુદેવ કહેતા હતા, આજે માનો કાલે માનો ચાહે અનંત કાળ બાદ માનો, પણ આ વાતને માન્યા વિના બીજો કોઈ છૂટકો નથી. રખડવાના રસ્તા તો અનેક છે, છૂટવાનો રસ્તો તો એક છે ભાઈયા. અને એ જગ્યાએ આવીને આપણે ઊભા છીએ ભાઈયા, એ પ્રકારે છે.